विश्वं दर्पण दृश्यमान नगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोद् भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोध समये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदम् श्रीदक्षिणामूर्तये श्रीदक्षिणामूर्तये श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन् श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन् बद्रीनारायण नारायण नारायण बद्री नर नारायण 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 नर लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण स्वामी नारायण 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 स्वामी श्रीमन्नारायण नारायण नारायण श्रीमन् श्रीमन्नारायण नारायण नारायण श्रीमन् श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण भजमन्नारायण नारायण नारायण भजमन् श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्
रामचरितमानस मा संत शिरोमणि तुलसीदास जी महाराज जी प्रत्येक कांडना अंत भागमा एक सुंदर शब्द प्रयोग कर्यो छे। जे शब्द प्रयोग रामचरितमानस नी रचनाना मर्म ने समझावे। रामचरितमानस ने रचना शा माटे संत शिरोमणि तुलसीदासजी महाराजे करी गई काले आपणे जोई गया हता के प्रत्येक मानवना अंतरात्मानी अंदर जे अविद्यारूपी अंधकार छे ते अविद्यारूपी अंधकारनी निवृत्ति थाय अविद्यानी ग्रंथिनु भेदन थाय अने अविद्यानी ग्रंथिनु भेदन थवाथी जे जीवात्मा पोताना मूलभूत सच्चिदानंद स्वरूप ने समझतो नथी ते जीवात्मा परमात्मा तरफ वळे अने पोताना असल मूलभूत सच्चिदानंद स्वरूप नो साक्षात्कार साथे कृतार्थ बनी जाए तेने माटे रामचरित मानस नी रचना करवामां आवेली। परंतु तुलसीदास जी महाराज एम पण माने छे कि अविद्यारूपी अंधकार की निवृत्ति थाय पछी परमात्मा नो साक्षात्कार सदाय જીવનમાં ઇતિ કર્તવ્યતાનો અથવા તો પરમ શાંતિનો સ્વાદ મળે તે ક્યારે શક્ય બની શકે? જ્યાં સુધી અંધકાર ઓરડામાં હોય ત્યાં સુધી પ્રકાશ છે એમ કહેવાય નહીં. અંધકારનો અંત આવે અથવા અંધકારની નિવૃત્તિ થાય એટલે પ્રકાશનો પ્રાદુર્ભાવ થાય, અથવા પ્રકાશનો પ્રાદુર્ભાવ થાય ત્યારે અંધકારનો અંત આવી જાય. તેવી રીતે કલિકાળની અંદરના અનેક પ્રકારના જે દોષો માનવના મનની અંદર અને અંતઃકરણની અંદર ભરેલા છે એ અવિદ્યાજન્ય દોષો જ્યાં સુધી દૂર કરવાનો પ્રયત્ન કરવામાં ના આવે, જ્યાં સુધી જીવન દૈવી સંપત્તિથી સંપન્ન બનાવાય નહીં ત્યાં સુધી તે જીવનમાં પરમાત્માનો પ્રેમ પ્રબળતા ધારણ કરી શકે નહીં, પરમાત્મા પ્રત્યે અભિમુખ બનવાનું પરિબળ પ્રાપ્ત થાય નહીં, પરમાત્માનો સાક્ષાત્કાર સાંપડે નહીં, અને પરમાત્માની પરમ કૃપાના સરોવરમાં સ્નાન કરીને જીવનને કૃતાર્થ પણ બનાવાય નહીં. આજે મલદોષ મનની અંદરના છે તે મલદોષની નિવૃત્તિ કરવી જોઈએ, અને મલદોષની નિવૃત્તિ કરવાને માટે સંત પુરુષોનો સમાગમ, સંત પુરુષોના સદુપદેશોનું શ્રવણ કરવામાં આવે, તીર્થાટન કરવામાં આવે, મંત્ર જપ કરવામાં આવે, પરમાત્માની પ્રાર્થનાનો આધાર લેવામાં આવે, ઉત્તમ પ્રકારના સદગ્રંથોનો સ્વાધ્યાય આદરવામાં આવે, દાન કરવામાં આવે, જુદી જુદી જાતના ધર્મના અનુષ્ઠાનોનો આરંભ કરીને છેવટે પોતાના જીવનની અંદર જે દોષ છે, તમોગુણનું જે પ્રાબલ્ય છે, તે તમોગુણને ધીરે ધીરે દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જ્યાં સુધી અંધકારની નિવૃત્તિ ન થાય ત્યાં સુધી મનના મેલ મટે નહીં, ત્યાં સુધી વાસનાઓનો, કામનાઓનો, તૃષ્ણાઓનો, અહંતાનો, મમતાનો, રાગનો, દ્વેષનો, ભયનો, વિકારોનો અંત આવે નહીં, ત્યાં સુધી પરમાત્માના પ્રેમની સમ્યક પ્રકારે પ્રતિષ્ઠા થાય નહીં, અને પરમાત્માના પ્રેમની પ્રતિષ્ઠા ના થાય ત્યાં સુધી પરમાત્માના દર્શનની લગન લાગે નહીં, અને પરમાત્માના દર્શનની લગન લાગે નહીં ત્યાં સુધી પરમાત્માનો સ્વર્ગીય સાક્ષાત્કાર પણ સાંપડે નહીં. તો સૌના મૂળની અંદર તો મલના નિવૃત્તિ, મલનો નાશ રહેલો છે. જ્યાં સુધી દોષોની નિવૃત્તિ થાય નહીં, આસુરી સંપત્તિનું પ્રાબલ્ય જ્યાં સુધી ઘટે નહીં, અને દૈવી સંપત્તિ જ્યાં સુધી જીવનમાં બળવાન બને નહીં ત્યાં સુધી બીજા સાધનો ભક્તિને નામે, યોગને નામે, જ્ઞાનને નામે જે સાધનોનો આધાર લેવામાં આવતો હોય તે સાધનો પણ સફળતા પર પહોંચી શકતા નથી. એટલે દોષની નિવૃત્તિને માટે સંત પુરુષો અંગુલી નિર્દેશ કરે છે, આદેશ પૂરા પાડે છે. તુલસીદાસજી મહારાજે પણ રામચરિત માનસના પ્રત્યેક કાંડના અંત ભાગમાં પરિચય પ્રદાન કર્યો છે. ઇતિ શ્રીમદ રામચરિત માનસે તુલસીદાસજીએ લખ્યું કે આ રામચરિત માનસની અંદર કેવું રામચરિત માનસ, રામકથા શેને માટે? તો કહ્યું સકલ કલિ કલુષ વિદ્વંસીને, સકલ કલિ કલુષ વિદ્વંસીને, સર્વ પ્રકારના કળિયુગના જે કલુષો દોષો છે તે દોષોનો ધ્વંસ કરવાને માટે, દોષોનો નાશ કરવાને માટે, તેમની નિવૃત્તિ કરવાને માટે જેની અંદર શક્તિ છે તેવું આ રામચરિત માનસ. એના પરથી આપણને સમજાય છે કે રામચરિત માનસના કવિ તુલસીદાસજીને શું અભિપ્રેત છે. એમને અભિપ્રેત છે કલિયુગના મલની નિવૃત્તિ. કલી કલુષ, કલિકાળના જેટલા પણ અપરાધો, દોષો, પાપો માનવના જીવન દ્વારા થતા હોય, શારીરિક રીતે, માનસિક રીતે, વાચિક રીતે, જુદી જુદી ઇન્દ્રિયો દ્વારા, જુદી જુદી સાધન સામગ્રી દ્વારા તેનો નાશ થઈ જાય, કલુષ રહે જ નહીં, જીવન કષાય રહિત બને, જીવન પવિત્ર બને, અને તેની અંદર આ રામકથા કંઈક ઉપયોગી સહયોગ પ્રદાન કરે તેવી દ્રષ્ટિથી પ્રેરાઈને તુલસીદાસજી મહારાજ આ કથાનું આલેખન કરવાને માટે તત્પર બન્યા. રામચરિતમાનસ અથવા તો રામાયણની કથા તો બાલકાંડથી માંડીને ઉત્તરકાંડ સુધી વિસ્તરાયેલી, પરંતુ સાર તો આટલો જ છે તેનો. આખી કથા આપણે વાંચીએ વિચારીએ, ના વાંચીએ ના વિચારીએ તો પણ તેનો જે નિષ્કર્ષ છે તે તો કેવલ આટલો જ કે કલિકાળના કલુષોની નિવૃત્તિ કરવી જોઈએ, મનની નિર્મળતા સાધવી જોઈએ, તો જ પરમાત્માના પ્રેમનું પ્રાગટ્ય પ્રાણની અંદર થઈ શકે. અને એટલા માટે આ કથાનું નામ મહર્ષિ વાલ્મીકીએ રામાયણ રાખ્યું હતું, તુલસીદાસજીએ રામચરિત માનસ રાખ્યું. એનો એવો પણ અર્થ થઈ શકે કે રામચંદ્રજીનું જે ચરિત્ર છે તે પ્રત્યેક મન માનવના માનસની અંદર પ્રગટ થાય. કાગળ પર તો પ્રગટ થયું છે, ઇતિહાસમાં પ્રગટ થયું, પણ ચરિત્ર માનસની અંદર આવી જાય, મનરૂપી જે માન સરોવર છે તેની અંદર રામરૂપી રાજહંસ પોતાનું કાર્ય કરવા માંડે, રામનો પ્રેમ, રામની લીલાનું જયગાન મનુષ્યના માનસ રૂપી સરોવરમાં આવે તો માનસ જ રામમય બની જાય. પણ મહર્ષિ વાલ્મીકીએ રામાયણ શબ્દ પસંદ કર્યો અને તેનો અર્થ ઘણો સરળ. આપણે તે અર્થને વિચાર્યો નહીં. રામાયણ એટલે શું? આપણે એમ માનીએ કે જેમાં રામની કથા તે રામાયણ. આપણે ત્યાં એમ પણ શબ્દ પ્રયોગો ચાલે છે કે મૂકો ને રામાયણ. બહુ ખટપટ કોઈ કરતું હોય, બહુ ઉપાધિઓ કોઈ કરતું હોય તો એવી રીતે બોલવાની ટેવ પડેલી, એ રામાયણ મૂકો. પણ રામાયણનો વાસ્તવિક અર્થ જો સમજી લેવામાં આવે તો પછી કોઈ કાંડને વાંચવાની આવશ્યકતા જ નહીં, વિચારવાની પણ આવશ્યકતા નહીં. સંસ્કૃત ભાષામાં શબ્દો છે, એક શબ્દ વાતાયન છે, વાતાયન. હવે વાતાયન એટલે દ્વાર, અથવા તો જેને આપણે બારી કહીએ, બારી બારણા, વેન્ટિલેશન અથવા ડોર જેને કહેવાય તે વાતાયન શબ્દથી ઓળખાય. વાતાયન, વાત એટલે પવન, અયન એટલે આવવાનું, આગમન. પવનનું આગમન જ્યાંથી થાય તે સાધન એને વાતાયન કહેવાય, ધી વિન્ડો, ધી વેન્ટિલેશન. તો હવે આપણને સમજાય કે રામાયણ એટલે શું? રામનું અયન, રામનું શુભાગમન, ધી એન્ટ્રન્સ ગેટ ઓફ રામા, રામનું પ્રવેશ દ્વાર, ગેટ વે. આ રામાયણના કવિ એમ કહેવા માંગે છે કે અત્યારે માનવનું જીવન રામનું પ્રવેશ દ્વાર બનેલું નથી. આ જીવનમાં શ્રી રામ નથી, આ જીવનમાં રામ સિવાયનું, પરમાત્મા સિવાયનું બધું છે, એટલે જીવ દુઃખી છે. પરમાત્મા તેની અંદર વિરાજેલા છે આત્મા રૂપે, પરંતુ જીવને હજુ તેની અનુભૂતિ અને અનુભવાત્મક પ્રતીતિ થયેલી નથી. જીવ હજુ સમજતો નથી કે હું પોતે જ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું, આ મારી અસલ અયોધ્યા નગરી છે, અયોધ્યા જેની સામે યુદ્ધ કરવાનું કઠિન છે, જેના મર્મને રહસ્યને અસ્તામલકવત સમજવાનું કાર્ય મોટા મોટા વિદ્વાનો પંડિતોને જ્ઞાનીઓને માટે પણ અઘરું થઈ પડે, જેના જન્મ મરણના રહસ્યનું ઉદઘાટન મોટા મોટા મુનિવરો પણ ભાગ્ય કરી શકે તેવી આ નગરી છે અયોધ્યા. આ અયોધ્યા નગરીની અંદર આપણે મહારાજા બનીને, દશરથ બનીને બેઠા. આપણી પાસે આજે રામ નથી, આપણી પાસે આજે શાંતિ રૂપી સીતા નથી. હવે આ દશરથ આકુળ વ્યાકુળ બની ગયા. શ્રીરામ જયારે અરણ્યની અંદર વિદાય થયા સીતાની સાથે લક્ષ્મણની સાથે, ત્યારે દશરથ તે વિરહને સહી શક્યા નથી. એટલે રામ 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 બોલતા બોલતા અતિ વ્યાકુળ થઈ મહારાજા દશરથે પોતાના દેહનો પરિત્યાગ કર્યો. આ પ્રકારની વ્યાકુળતા હજુ માનવને થઈ નથી. હજુ માનવ પોતાને ઓળખતો નથી, પોતાના મૂળભૂત સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માને પણ ઓળખતો નથી, ઓળખવાનો પ્રામાણિક પ્રયત્ન કરતો નથી, ને પરમાત્મા સિવાયના જે બીજા પ્રાકૃતિક પદાર્થો અને વિષયો છે તેની અંદર આસક્તિ કરીને અટવાઈને બેસી ગયો છે. આ એના દુઃખનું કારણ છે, આ એના બંધનનું પણ કારણ, આ એની અશાંતિનું પણ કારણ છે. આ શાંતિ બંધન અને દુઃખ તથા ક્લેશની નિવૃત્તિ ત્યાં સુધી ના થાય જ્યાં સુધી આપણા જીવનમાં શ્રીરામની પવિત્ર પધરામણી ના થાય. રામ એટલે શું? મહર્ષિ વાલ્મીકી અને તુલસીદાસ બંને એમ માને છે કે રામ તો એક એવું ચૈતન્ય તત્વ છે, એવી એક પરાત પર પરમ પવિત્ર સાધના સત્તા કે જે સત્તા સર્વવ્યાપક સર્વજ્ઞ છે, સર્વસમર્થ, જેને વેદોએ પરબ્રહ્મનું નામ આપ્યું અથવા તો પુરુષ કહીને જેમનો પરિચય પ્રદાન કરવામાં આવ્યો યજુર્વેદની અંદર, સહસ્ર શીર્ષાહ પુરુષાહ સહસ્રાક્ષ સહસ્રપાદ, હજારો મસ્તકવાળા, હજારો હાથવાળા, હજારો પગવાળા. આ ભૂમિને ચારે તરફથી વીંટાઈને એની અંદર કેદ થયા સિવાય જે દેશકાળના બંધનોથી પણ અતીત છે તેવા પરમાત્મા છે. એતાવાનસ્ય મહિમા તો જાયાંશ્ય પુરુષા પાદોશ્ય વિશ્વાભૂતાની ત્રિપાદશ્યામૃતં દિવી. આમના આ પરમ પુરુષ પરમાત્માના મહિમાને યજુર્વેદના ઋષિઓ કહે છે કે કેવી રીતે વર્ણવી શકાય, કોણ વર્ણવી શકે જે મન અને વાણીથી પણ અગોચર છે, અવાગ મનસ ગોચર જેને શ્રુતિ કહે છે, કેવી રીતે પરિપૂર્ણપણે વર્ણવી શકાય. ઋષિઓએ કહ્યું કે અમે પરિપૂર્ણપણે વર્ણવી શકતા નથી, પરંતુ વર્ણન કર્યા સિવાય રહી શકતા પણ નથી. અમારી મર્યાદિત બુદ્ધિને અનુસરીને, અમારી અલ્પ અનુભૂતિને લક્ષ્યમાં લઈને, આધારભૂત બનાવીને અમે તે સર્વવ્યાપક સર્વશક્તિમાન પરમાત્માનું જયગાન ગાઈએ છીએ, તેનો પરિચય પ્રદાન કરીએ છીએ વાણીના માધ્યમ દ્વારા. એટલે ઋષિઓ કહે છે નેતિ 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 ન ઇતિ ન ઇતિ ન ઇતિ. અમે આ વર્ણન કર્યું તેટલું જ કાંઈ પરમાત્માનું વર્ણન નથી. અમે જે રીતે પરમાત્માનું આલેખન કર્યું પરમાત્મા કાંઈ તેવા અને તેટલા જ નથી. પરમાત્મા કાંઈ અમારી વાણીથી બદ્ધ બનાવી શકાય તેવા નહીં. પરમાત્મા તો અનંત છે, સર્વસમર્થ છે. અમારી વાણી હજારો વર્ષો સુધી પ્રયત્નો કરે તો પણ તે પરમાત્માનું વર્ણન પરિપૂર્ણપણે કરી શકે નહીં. જેમને વેદોએ સત્યમ જ્ઞાનમ અનંતમ કહ્યા, જે સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત સ્વરૂપ છે, જે પરમાત્માને વેદોએ પ્રજ્ઞાનમ બ્રહ્મ કહ્યા કે જે પરમ પ્રબળ જ્ઞાનના વિશુદ્ધ જ્ઞાનના પવિત્ર જ્ઞાનના મૂર્તિમંત પ્રતીક છે તે પરમાત્મા, જેને માટે વેદોએ કહ્યું સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ બધું જ જે સર્વમ સર્જન દેખાય છે, સંભળાય છે, અનુભવાય છે તે બધું જ બ્રહ્મ પરમાત્માનું જ પ્રતિનિધિત્વ કરે છે, તે સિવાય કાંઈ છે જ નહીં. અને જે પરમાત્મા વિશે વેદોએ ચોથા મહાવાક્યમાં કહ્યું તત્વમ અસી, તે તત્ તે પરમાત્મા પરમ શુદ્ધ ચૈતન્ય તત્વ જેમને પરમ પુરુષ અથવા પરબ્રહ્મને નામે નિરૂપવામાં આવ્યું તે પરમ તત્વ ત્વમ અસી, તું પોતે જ છે, તારી અંદર અને એની અંદર કોઈ પણ પ્રકારનું મૂળભૂત વાસ્તવિક અંતર નથી, એક જ છે, તું જ છે. તે પરમાત્મા તારી અંદર છે, તારી બહાર છે, અને તું પોતે પણ તે પરમાત્માનું જ પ્રતિનિધિત્વ કરે છે, તે પરમાત્માથી તું પૃથક નથી. આ પરમાત્મા વિશે વેદોએ જે વર્ણન કર્યું અને વેદ સિવાયના બીજા ગ્રંથોની અંદર પણ આ પરમાત્માનો જે મહિમા નિરૂપવામાં આવ્યો તે જ પરમાત્માનું એક નામ રામ. તેજ પરમાત્માનું એક નામ કૃષ્ણ. તેજ પરમાત્માનું નામ કૃષ્ણ એટલા માટે કે તે સૌનું કૃષ આકર્ષણ કરે, સમસ્ત સંસાર તેની આજુબાજુ ફરે આ ચૈતન્ય તત્વની આજુબાજુ, અને તેનું રામ નામ એટલા માટે કે તેની અંદર યોગીઓ રમે, રમંતે યસ્મિન યોગી ના સ રામ, અને તે તત્વ પણ સૌની અંદર રમે, સૌની બહાર સંસારના સ્વરૂપમાં પણ તેની જ લીલા ચાલ્યા કરે, તે જ કાર્ય કર્યા કરે. નરસિંહ મહેતાએ ગાયું તે પ્રમાણે. નરસિંહ મહેતાએ કહ્યું, અવિદ્યાની નિદ્રામાં જ્યાં સુધી હું સૂતેલો હતો ત્યાં સુધી મને સ્વરૂપનો સાક્ષાત્કાર થયો નહોતો. આ પરમાત્મા વિશે મને પરિપૂર્ણ માહિતી મળી નહોતી, પરંતુ અવિદ્યાની નિદ્રામાંથી જ્યારે હું જાગૃત થયો અને મેં જ્યારે પ્રજ્ઞાના પવિત્ર પ્રદેશમાં આંખ ઉગાડી ત્યારે મને જણાયું કે જગત હતું જ નહીં, જગતને બદલે જગદીશ્વર હતા, પરમાત્મા જ સર્વત્ર પ્રવર્તેલા હતા, પરમાત્મા જ પોતાનું કાર્ય કરતા હતા, જગત પણ પરમાત્માનું જ સ્વરૂપ હતું તેવું મને અનુભવવા મળ્યું. નરસિંહ મહેતા કહે છે, જાગીને જો તો જગત દિશે નહીં, જાગીને જો તો જાગી ગયો. આમ તો બધા જ પથારીમાંથી જાગે રોજ, વળી પાછા ઊંઘી જાય, પરંતુ જ્ઞાનની દુનિયામાં નરસિંહ મહેતા કે છે, પરમાત્માના પ્રેમની દુનિયામાં, ભક્તિની દુનિયામાં જ્યારથી હું જાગ્યો, પરમાત્માની કૃપાનો વરસાદ જીવનમાં વરસ્યો, તો જગત પછી દેખાયું નહીં, જગદીશ્વર જ દેખાય. જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. આ વિદ્યાની નિદ્રામાં જુદા જુદા ભોગો અનુભવાતા દેખાતા હતા, પણ ખરેખર શું છે? નરસિંહ મહેતા કહે છે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે. ચિત્ત અને ચૈતન્ય બંને એક જ હોય તેવું લાગે છે. આ ચિત્તના અને આત્માના જે વિલાસો છે તે વિલાસો ચૈતન્ય પરમાત્માના જ વિલાસો હોય તેવું લાગે, બંને એક રૂપ જ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ બ્રહ્મ પરમાત્મા જ પરમાત્માની પાસે લટકા કરે, પરમાત્મા જ અભિનય કરે છે, અભિનેતા પણ પરમાત્મા, અભિનય પણ પરમાત્માને, જેને સામે અભિનય કરવાનો તે દર્શકો પણ પરમાત્માના જ પ્રતિનિધિ છે. ત્રણેયમાં કઈ ભેદ નથી એમ નરસિંહ મહેતા પોતાના અનુભવના આધાર પર ગાય છે. તેવી અનુભૂતિ થઈ જાય છે કે રામ જ છે સૌની, બીજું કઈ છે જ નહીં, સૌની અંદર છે તેવું જ નહીં, પણ સૌ રૂપે પણ રામ જ છે. જેની અંદર યોગીઓ રમે, જે પરમ તત્વ સૌમાં રમે, જે પરમ તત્વ સૌના રૂપમાં પણ રમે, જેના સિવાય કાંઈ જ નહીં, તે રામ જ તારાઓના રૂપમાં ટમકે, તે રામ જ પવનની લલિત લહરીના રૂપની અંદર જુદા જુદા પ્રદેશોની અંદર લહેરાય, તે જ સમુદ્રના ઉત્તુંગ તરુંગોની અંદર પોતાનું જયગાન સંભળાવે, તે જ પુષ્પોની અંદરથી પરિમલનો પ્રસાર કરે, તે જ સરિતાઓમાં રહીને સિંધુની દિશામાં અહર્નિશ અભિસરણ કરે, અને અંત તો ગતવા સિંધુમાં સમાવેશ પણ એમનો પતાય. આ જ પરમાત્મા ધરિત્રીના રૂપની અંદર સૌને ધારણ કરે, વૃક્ષોના સ્વરૂપની અંદર રહીને ફળફૂલ આપે, પરમાત્મા ચારે તરફ આગળ પાછળ અંદર બહાર સર્વત્ર, જેવી રીતે જુદા જુદા ઘરેણાની અંદર સોના સિવાય કાંઈ નહીં, રૂપ જ જુદા નામ જ જુદા, તાત્વિક રીતે કઈ તફાવત નહીં, એવી રીતે કશું જ તફાવત નહીં. નરસિંહ મહેતા કહે છે, તો તે રામ છે, એને રામ કહો, એને શ્યામ કહો, એને શંકર કહો, સમ કલ્યાણ કર કરનારા, પોતે કલ્યાણ સ્વરૂપ સદા શિવ છે, એટલે બીજાનું પણ કલ્યાણ કરે, તેને જગદંબાનું નામ આપો. આખા જગતની વિશ્વની જે જનેતા છે, માતા છે, જગદંબા છે, ગમે તે નામ આપો, તત્વ તો એક જ છે, સત્તા તો એક જ છે. હવે આ જે સત્તા છે, રામ નામથી ઓળખાયેલી, શ્યામ નામથી ઓળખાયેલી, તેને હવે આપણે ધારણ કરવાનું, તેનો અનુભવ કરવાનો, તે તો છે જ, પણ આપણને અનુભવ થયો નથી, થતો નથી. આપણે આપણી બારી દિલની ઉગાડી નાખવાની, બારણાને ઉગાડી નાખવાના અંતરાત્માના અને નાના નાના જે વેન્ટિલેશન છે ઇન્દ્રિયોના તેને પણ ખોલી નાખવાના કે જેથી શ્રી રામની કૃપાનો નવો પવન આપણે અનુભવી શકીએ, શ્રી રામની કૃપાના કિરણો આપણા વ્યક્તિત્વમાં પડે અને શ્રી રામના દર્શનથી આપણું જીવન ધન્ય બને. આ કરવા જેવું કામ, તેને માટે જ મનુષ્ય શરીર મળેલું, તો જ શાંતિ અને સુખ સાંપડે અને બંધનોમાંથી નિવૃત્તિ પણ મળી શકે. એટલે રામાયણ નામ આપ્યું રામ અયન, રામનું શુભાગમન જીવનમાં કરો, રામનું શુભાગમન થવા દો, રામનો અનુભવ થવા દો, જીવનને રામમય બનવા દો. આટલી જ વાત છે, કથાનો સાર આટલો જ છે. અને જે જે મહાપુરુષ હોય અથવા આત્મા હોય, રામનું શુભાગમન, રામનો પવિત્ર પ્રવેશ પોતાના પ્રાણમાં કર્યો, તેમના ચરિત્રોનું નિરૂપણ એક બાજુ રામાયણમાં આવે છે, બીજી બાજુ જેમણે પોતાના જીવનમાં રામનો પરમાત્માનો પરમ પવિત્ર પ્રવેશ ન થવા દીધો તેમના પણ ચરિત્રો આવે છે. તો જેમણે પોતાના જીવનમાં રામનો પ્રવેશ થવા દીધો તેમને શું મળ્યું, કેવી રીતે શાંતિ મળી, સુખ મળ્યું, રાજ્ય મળ્યું, સામ્રાજ્ય મળ્યું, તે પણ નિરૂપણ કરવામાં આવ્યું સુગ્રીવનું, હનુમાનનું અને એની સાથે સાથે વિભીષણ, ભરતનું. અને જે આત્માઓએ રામને માટે પોતાના અંતરાત્માના વેન્ટિલેશન કે ડોર્સને બંધ કરી દીધા, રામ પ્રત્યે અભિમુખ જીવન જીવવાને બદલે રામ વિમુખ જીવન જીવવાનું પસંદ કર્યું, તેમની પણ વાત છે મારીચની, તેમની પણ વાત છે રાવણની, તેમની પણ વાત છે વાલીની. બધી વાતો આવે જ છે, કુંભકર્ણાદિની, મેઘનાદની, વિનાશ થઈ ગયો, દુઃખના દાવાનળમાં ડૂબી જવું પડ્યું તેમને, અશાંતિના ઓળાઓ જીવનમાં ઉતરી ગયા. બંનેની વાતો ચાલ્યા કરે છે. અને પછીથી મનુષ્ય પર છોડી દેવામાં આવે છે કે તમે નક્કી કરી લો કયે માર્ગે જવું છે, વાલીના માર્ગે જવું છે, મારીચના માર્ગે આગળ વધવું છે, રાવણ બનવું છે જીવનની અંદર, કુંભકર્ણ થવું છે, શું થવું છે, કે પછી વિભીષણ થવું છે, અથવા તો ભરત જેવા થવું છે, હનુમાનના જેવા સેવક બની જવું છે, સુગ્રીવ જેવા પ્રભુના સખા થઈને પ્રભુના કાર્યમાં સહાયક બનવું છે, શું થવું છે, નક્કી કરી લો. તે જ રીતે તમને તમારા જીવનની અંદર સુખ દુઃખોની સંપ્રાપ્તિ થશે. જો તમે જીવનને રામાયણ બનાવશો, રામનું પ્રવેશ દ્વાર, ગેટવે ઓફ ઇન્ડિયા કહેવાતું પહેલા બોમ્બે, મુંબઈને ગેટવે ઓફ ઇન્ડિયા, ભારતનું પ્રવેશ દ્વાર કહેવાતું. હવે તો એવું નથી, દિલ્હી દ્વારા પણ આપણે આવી શકીએ ભારતમાં, મદ્રાસ કલકત્તાથી પણ ભારતમાં પ્રવેશ કરી શકાય, ગમે ત્યાંથી કરાય, ઉત્તરમાંથી પણ પ્રવેશ કરી શકાય, જુદા જુદા સ્થળોમાંથી પ્રવેશ આય આસામ તરફથી પણ અવાય. પણ પ્રાચીન કાળમાં તેમ મનાતું હતું કે મુંબઈ જ ભારતનું મુખ્ય ગેટવે પ્રવેશ દ્વાર છે. તો આ જીવન પણ તેવી રીતે રામનું પ્રવેશ દ્વાર, રામનું અયન, ધી એન્ટ્રન્સ ગેટ ઓફ રામા, રામનું પ્રવેશ દ્વાર બને, એ રામાયણનો મુખ્ય સૂર છે. તો તુલસીદાસજી કહેવા માંગે છે કે જીવન સાર્થક બને, જીવન ધન્ય બને, અને જે જીવાત્મા ક્લેશ અને કષ્ટની અંદર સપડાયેલો ને બંધાયેલો તે પરમાત્માની સાથેની અભિમુખતાને અનુભવી પરમાત્માની પરમ કૃપાથી પોતાના જીવનને ધન્ય બનાવી શકે, પોતાના જીવનનું કલ્યાણ સાધી શકે. એટલા માટે તુલસીદાસજી રામની કથા પોતે કહેવા માંગે છે, લખવા માંગે છે, એનું નિરૂપણ કરવા માંગે છે, જેથી માનવ જીવન દુઃખમુક્ત બનવાની પ્રેરણા પામી શકે, માનવ જીવન સુખના સાગરમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી શકે. કેવલ કથા માટે નથી, પણ જીવનના વિકાસને માટે છે, આત્મિક વિકાસ, આધ્યાત્મિક વિકાસને માટે. અને તે વિકાસ સાધી અને પોતાના જીવનને રામમય એટલે પ્રભુમય, પરમાત્મામય બનાવવાને માટે તુલસીદાસજીએ પોતે પોતાના દિલના બારી બારણાને ઉગાડી નાખ્યા. અને શ્રી રામનું શુભાગમન તુલસીદાસજીના પોતાના જીવનમાં થયું, તુલસીદાસજીના ઉપર રામની કૃપા વરસી
તેના પરિણામે તેમણે જીવનની સાર્થકતાનો અનુભવ કર્યો એટલે પોતાની સ્વાનુભૂતિના આધાર પર તુલસીદાસજી બીજાનું પણ કલ્યાણ થાય, બીજા પણ ઉત્કર્ષને માર્ગે આગળ વધે તેને માટે આ કાવ્ય લખવા તૈયાર થયા. કાવ્ય પોતાના મનને બહેલાવવા માટે લખતા નથી તુલસીદાસ, સમય પસાર કરવા પણ લખતા નથી, વિદવત્તાનું પ્રદર્શન કરવા પણ લખતા નથી, પણ માનવને પ્રેરણા પૂરી પાડવા માટે લખે છે. પ્રકારાંતરે માનવને જાણે કે સૂચિત કરે છે કે શા માટે દુઃખમાં ડૂબેલા રહો છો, શા માટે અશાંતિ અનુભવો છો, આવો ને તમે પણ શ્રી રામમય બનો, રામ પ્રત્યે અભિમુખ બનો. પરમાત્માથી વિમુખ બનીને કોઈ પણ જીવ સુખ શાંતિને અનુભવી શક્યો નથી, માટે તમે પરમાત્મા પ્રત્યે સહેજ તો અભિમુખ બનો, જીવનમાં આનંદ 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 થશે. કવિનું કાર્ય ધારીએ તેટલું સરળ નથી, કારણ કે તુલસીદાસજીને સંસ્કૃત ભાષામાં નહીં પણ પ્રાકૃત ભાષામાં રામચરિત માનસની રચના કરવાનો સમય આવ્યો છે. છતાં પણ તે જનસાધારણને પોતાનો સંદેશો સાંભળવા માગે છે, એટલા માટે તેમણે પ્રાકૃત ભાષાની અંદર આ કવિતા કૃતિની રચના કરી, અને કવિતા કૃતિની રચના કર્યા પછીથી એ કવિતા કૃતિ દ્વારા માનવને કહ્યું કે તમે પરમાત્માનું શરણ લો, પરમાત્માના બનો, પરમાત્માના પ્રેમને તમારા જીવનની અંદર ધારણ કરો. તો તે વખતે તુલસીદાસજીનો વિરોધ તે જમાનાના મોટા મોટા વિદ્વાનોએ કરેલો, એટલા માટે કરેલો કે તે વિદ્વાનો માનતા કે સંસ્કૃત સિવાય તો આવો કોઈ ધાર્મિક ગ્રંથ હોઈ શકે નહીં, આ પ્રાકૃત ભાષાની અંદર રચાયેલો ધર્મગ્રંથ છે. એટલે કાશીના કેટલાય વિદ્વાનોએ ભેગા થઈને તુલસીદાસજીનો જે મહાગ્રંથ હતો રામચરિત માનસ, તેની હસ્તપ્રત કાશીમાં જે કાશી વિશ્વનાથનું સુપ્રસિદ્ધ મંદિર છે એ મંદિરની અંદર મૂકવામાં આવ્યું. બધાએ નિર્ણય કર્યો કે આ રામચરિત માનસની હસ્તપ્રતને સૌથી નીચે મૂકીએ, એના ઉપર બીજા પુરાણ ગ્રંથો, એની ઉપર દર્શન શાસ્ત્રો, એની ઉપર વળી ઉપનિષદો, એના ઉપર પછી ચાર વેદો, અને શંકર ભગવાનને પ્રાર્થના કરીએ કે જે ગ્રંથનો મહિમા સૌથી ઉત્તમ હોય તે ગ્રંથ પ્રથમ આવી જાય, સૌથી પ્રથમ. સવારે જ્યારે મંદિરને ઉગાડ્યું પંડિતોએ અને જોયું તો એમને ઘણું આશ્ચર્ય થયું. એમ કહેવામાં આવે છે કે રામચરિત માનસનો ગ્રંથ એની હસ્તપ્રત જે સૌથી નીચે મૂકવામાં આવેલી તે હસ્તપ્રત સૌથી ઉપર દેખાય, વેદોની પણ ઉપર દેખાય. જાણે કે ભગવાન શંકરે અનુમોદન આપ્યું રામચરિત માનસની રચનાને, અને એવું સૂચવ્યું રામચરિત માનસમાં જે કાંઈ છે તે વેદોનું દોહન જ છે, ઉપનિષદોનો અર્ક એની અંદર સમાઈ ગયો, અને એનો જો આધાર લેવામાં આવે તો જીવનું કલ્યાણ થાય. પંડિતોને તે છતાં સંતોષ વળ્યો નહીં, એટલે તે જમાનાના સર્વશ્રેષ્ઠ વિદ્વાન પુરુષ જે કાશીમાં નિવાસ કરતા હતા, જેમનું નામ આનંદ બ્રહ્મચારી હતું, તેમની પાસે રામચરિત માનસની હસ્તપ્રત મોકલવામાં આવી અને તેમનો અભિપ્રાય માગવામાં આવ્યો કે તમે તટસ્થ રીતે આ રામચરિત માનસ ગ્રંથને વાંચીને અભિપ્રાય આપો, તે આ ગ્રંથ વેદને અનુકૂળ છે કે વેદનો વિરોધી છે, અને આ ગ્રંથ માનવનું આત્યંતિક કલ્યાણ કરી શકે તેવો છે કે કરી શકે તેવો નથી, તમને શું લાગે છે. આનંદ બ્રહ્મચારીને માટે બધા જ વિદ્વાનો અથવા કાશીના પંડિતોને સન્માનની ભાવના હતી, એટલે એમની પાસે આ ગ્રંથ મૂકવામાં મોકલવામાં આવ્યો, અને આનંદ બ્રહ્મચારીએ દિવસો સુધી આ ગ્રંથનું નિરીક્ષણ કર્યું, અધ્યયન કર્યું, અને અધ્યયન કર્યા પછી એક સંસ્કૃત શ્લોક અભિપ્રાય રૂપે લખી આપ્યો. લખી આપીને સૂચવ્યું કે આ રામચરિત માનસ જે ગ્રંથ છે તે તો એક આદર્શ ગ્રંથ છે, એટલા માટે તેનો વિરોધ કેવલ ભાષાને લીધે ન કરવો જોઈએ. લખ્યું આનંદ બ્રહ્મચારીએ કે આ તો આનંદનું અરણ્ય છે, રામચરિત માનસ આનંદ આનંદ દેખાય છે, સર્વત્ર આનંદ, પ્રત્યેક ચોપાઈમાં પ્રત્યેક દોહામાં આનંદ છે, અને એમાં તુલસીદાસની છાપ એમનો પ્રભાવ પણ દેખાય. તુલસીદાસજી જાણે તરુવર જેવા, જંગમ તરુવર જેવા છે, કવિતારૂપી મંજરી છે આ આમ્રવૃક્ષને લાગેલી, તુલસીદાસજી પર લાગેલી, અને રામરૂપી ભ્રમર ફર્યા જ કરે છે અરણ્યની અંદર. આનંદ કાનને યસ્મિન જંગમસ તુલસી તરુ કવિતા મંજરી યસ્ય રામ ભ્રમર ભૂષિતા. આવો શ્લોક આનંદ બ્રહ્મચાર્ય લખી આપ્યો. એટલે મોટા મોટા વિદ્વાનો ને પંડિતો જે હતા તેમના મનનું સમાધાન થયું. અને છતાં પણ એવા કેટલાય પુરુષો હતા કાશીની અંદર કે જે તુલસીદાસજીનો વિરોધ કરતા, કારણ કે તે જમાનામાં રામ અને કૃષ્ણના ઝઘડા ચાલતા, તે જમાનામાં શંકર અને રામ તથા કૃષ્ણની વચ્ચે પણ વિરોધ માનનારા પ્રજાજનો આજની જેમ જ હતા. આજે પણ ઘણા પ્રજાજનો એવા છે જે શિવનું નામ બોલવામાં કંઈક નાનમ સમજે, એટલે કપડું સીવડાવવું પણ ના બોલે, સંધાવવું કે એમ લાગે કે આ શિવનું નામ આવી ગયું બોલે ચૂકે. હજુ પણ ઘણા માણસો કટ્ટર જેને કહેવાય તેવા કેટલાક શિવમાં ને રામમાં ને કૃષ્ણમાં પણ ભેદ બાંધને. વૃંદાવનમાં જઈએ આપણે આજે પણ અને વહેલી સવારે રસ્તા પરથી પસાર થઈને જોરથી સીતારામ સીતારામ બોલીએ, જે સાંભળે તે માણસો ખુશ થતા નથી. સાંભળે કોઈ આપણી પાસે આવીને કે અહીંયા વળી સીતારામ, આ તો રાધેશ્યામનો જમાનો છે, આ રાધેશ્યામનો પ્રદેશ છે, વૃંદાવનમાં બેઠા છો, મગજ ઠેકાળેલ છે કે નથી? રાધેશ્યામ બોલો. અને જો એવી રીતે આપણે અયોધ્યામાં જઈને રાધેશ્યામ રાધેશ્યામ કરીએ તો ત્યાંય માણસો આપણને કેટલાક કે કે ક્યાં ભક્તે હો, એ તો સીતારામ કા દેશે સીતારામ સીતારામ કરો ભાઈ. આપણે કે બેમાં કઈ ભેદ ખરો? તો કે નહીં, એ તો સીતારામ કા દેશ સીતારામ બોલના પડેગા. આવી બધી કટ્ટરતા હજુ પણ હિન્દુ ધર્મમાં ચાલે છે, તુલસીદાસજીના જમાના પણ ચાલતી. એટલે તુલસીદાસજીએ કહ્યું કે ભાઈ રામની ભક્તિ કરો પણ શંકરનો વિરોધ કરો તો તમારી ભક્તિ ફળવાની નથી, અને જો શંકરની ભક્તિ કરો પણ રામનો જો વિરોધ વિષ્ણુનો વિરોધ કરશો તોય તમારી ભક્તિ નહીં પડે. પરમાત્માના જુદા જુદા નામ છે, પરમાત્મા કઈ પાંચ દસ બેઠેલા નથી. ઉપર સૃષ્ટિનું શાસન કરવા માટે એકો દેવાહ સર્વભૂતેષુ ગુણા સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા. ઉપનિષદોએ કહ્યું એક જ દેવોનો દેવ પરમાત્મા સર્વવ્યાપી ને સર્વભૂતોના અંતરાત્મા છે, સૌની અંદર ગૂઢ રૂપે રહેલા છે, એક જ છે. એને કોઈ શંકર રૂપે કહે, કોઈ રામ રૂપે કહે, કોઈ કૃષ્ણ રૂપે કહે, ગમે તે નામ આપે, પરમાત્મા તો એક જ છે. તો સૌ પ્રત્યે પ્રેમ રાખો, સૌ પ્રત્યે આદર ભાવ રાખો, સૌને પ્રણામ કરો, પરમાત્મા જ છે ને. જયારે દ્રષ્ટિ દિવ્ય બનશે તો પરમાત્મા સિવાય કઈ દેખાશે? પરંતુ તુલસીદાસજીના જમાનામાં એવા કેટલાક માણસો હતા જે આ પ્રમાણે સમજતા નહીં, કટ્ટર હતા, ધાર્મિક કટ્ટરતાને પૂછતા. એટલે તુલસીદાસજીને કાશી છોડવું પણ પડે, અને કાશીના નરેશે પછી તુલસીદાસજી પ્રત્યેની શ્રદ્ધા ભક્તિથી પ્રેરાઈને તુલસીદાસજીને વળી પાછા કાશીમાં લાવીને રહેવા માટેનો પ્રબંધ કરી આપ્યો હતો. તો જીવનના અંતકાળ સુધી પછી તુલસીદાસજી ત્યાં કાશીમાં રહ્યા. કાશી નરેશ જે રામનગરમાં વસતા હતા તેમણે પ્રબંધ કર્યો. આજે તમે કાશી જાઓ તો જોજો, ત્યાં આગળ તુલસી ઘાટ છે, અસી ઘાટની પાસે, ત્યાં આગળ સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ પોતાના જીવનના છેલ્લા વર્ષોમાં રહેતા હતા તે મકાન છે, ત્યાં અખંડ દીપક બળે છે. એક રામચરિત માનસની પ્રત પણ ત્યાં રાખવામાં આવેલી છે. તુલસીદાસજીની કેટલીક સ્મૃતિઓ પણ ત્યાં છે, જોવા જેવું મકાન ગંગાને કાંઠે છે. પરંતુ તે વખતે તો તેમને ત્યાગ કરવો પડે, અને છતાં પણ તુલસીદાસજી રામચરિત માનસની રચના કરે છે ત્યારે સૌથી પ્રથમ ગણપતિને વંદન કરે છે, સરસ્વતીને વંદન કરે છે, એની સાથે સાથે જગદંબાને વંદન કરે છે, ગુરુને વંદન કરે છે. ગુરુને વંદન કરવાની સાથે સાથે શ્રીરામને પરમાત્માને વંદન કરે. રામાખ્યમ હરિહી હરિમ, તુલસીદાસજી લખે છે રામાખ્યમ, રામના નામથી જણાયેલા, રામનું નામ જેમણે ધારણ કરેલું, રામના નામથી પ્રખ્યાત થયેલા તેવા હરિમ, હરિને હરિમ. હરિ એટલે શું છે? હરિ એટલે હરણ કરનાર છે. અશાંતિનું હરણ કરે, દુઃખનું હરણ કરે, ક્લેશનું હરણ કરે, અવિદ્યાનું હરણ કરે, અનાદિકાળના જીવના શિવ સાથેના વિયોગનું પણ હરણ કરે, આ હરણ જ હરણ કરે પોતાના શરણાગત ભક્તોનું. એટલા માટે તેનું નામ હરિહી હરિ છે. તો આવા રામના નામથી જાણીતા થયેલા જે હરિ, તેના હું ગુણાનુવાદ ગાઉં છું. તુલસીદાસ લખે છે, એનો અર્થ એ થયો કે રામને તુલસીદાસ પરમાત્મા માને છે અને વંદન કરે છે, તેમને પણ પ્રણામ કરે છે. ત્યારે આવા દુર્જન પુરુષોને પણ તુલસીદાસ ભૂલતા નથી. કહે છે કે આ દુર્જનને પણ હું વંદન કર્યું, દુર્જનને વંદન કરું. કોઈ કે તમે ઉપર ઉપરથી વંદન કરતા હશો બતાવવા માટે, તો કે ના, ખરા ભાવથી હું, ખરા ભાવથી હું. કેવા દુર્જન, કારણ વિના અહિત કરે જે હિત કરતાનું. કારણ વગર અહિત કરે, કોઈ કારણ ન હોય, પોતાના સ્વાર્થની કઈ સિદ્ધિ થવાની ન હોય, પણ એમનો સ્વભાવ જ એવો પડી ગયો કે પોતાનું જે હિત કરે, પોતાને મદદ કરે, તેનું અહિત કરે. આવો જ સ્વભાવ. નાનપણમાં મને યાદ આવે છે કે અમે જયારે સ્કૂલમાં જતા મુંબઈમાં, ત્યારે નાના નાના છોકરાઓ અમારી સાથે ચાલે, અમે પણ નાના છોકરાઓ 12 વર્ષના 13 વર્ષના 11 વર્ષના તે વખતે ચાલીને સ્કૂલમાં જવાનું. સ્કૂલો ઘણી લાંબી હોય, કઈ ખબર નહોતી પડતી તે વખતે પગે ચાલતા, તો પણ કેટલાક છોકરાઓ અમારી સાથે હોય, એમને એવી ટેવ કે આગળ જે મોટા માણસો ચાલતા હોય તેની પાછળ શાંતિથી પહોંચી જાય, ધીરેથી, એમને ખબર ના પડે એવી રીતે, અને પોતાના પગની આટી તે આગળ ચાલનારા પુરુષોના પગમાં એવી રીતે મારીને પછી નાસી જાય કે પેલા પુરુષો અસ્વસ્થ બની જાય, બેલેન્સ ખોઈ નાખે. પછી પાછળ પેલા છોકરા જુએ, મોટા માણસો કોણ છે છોકરાઓને પકડવા, છોકરાઓ નાસી ગયા. અમે ઘણી વાર કહીએ કે આમાં તમને શું મળે, તો કે મજા થાય છે, જોવાની મજા. આ બાળ માનસ, નાનપણમાં જે આવા બાળકો, એ મોટા થાય ત્યારે સ્વાર્થ વગર કોઈ હેતુની સિદ્ધિ ન હોય તો પણ બીજાનું બગાડવાનું, આંટીઓ મારવાના, બીજા સ્વભાવ એવો જ રહેવાનો. પછી એક ગુનાહિત, ગુનાખોર માનસ બની જાય છે માણસ. અને જે છોકરાઓ એમ કહેતા કે આવી રીતે આપણે કોઈને પગ ન મારવા જોઈએ, શા માટે, તે સજ્જન થવાના મોટા થશે ત્યારે. બાલ્યાવસ્થાથી કેટલાક સંસ્કારો જીવનના પડે. ને તુલસીદાસજી કહે છે કે કોઈ સ્વાર્થ નથી તો પણ જે બીજાનું અહિત કરે છે તેવા દુર્જનોને હું વંદન કરું છું. અને રામચરિત માનસ હું રચું છું, એની અંદર ઘણી શક્તિ. રામચરિત માનસના મહાત્મામાં એક વાત એવી આવે છે કે દ્રવિડ દેશના રાજા અને કાશીના રાજા બંનેની વચ્ચે મિત્રતા, અને બંને પરસ્પર પ્રતિજ્ઞા કરી, એકમેકને વચન આપ્યા કે તમારે જો પુત્ર અને અમારે પુત્રી, અને તમારે પુત્રી ને અમારે પુત્ર, તો બંનેના લગ્ન અમે આપણે કરાવવા, જેથી આપણી પ્રીતિ એક સરખી ચાલે. સારી વાત છે, પણ હવે આપણે કઈક યોજના બનાવીએ ને ઈશ્વર કઈક યોજના બનાવે છે. બધું કઈ આપણું ધારેલું થોડું જગતમાં થાય છે, નથી થઈ શકતું, ધાર્યું ધરણી ધરનું જ થતું હોય. બન્યું એવું કે બંને રાજાઓને પોતાને ત્યાં સંતતિ થઈ, પણ એક રાજાને પુત્રી થઈ અને બીજા રાજાને પણ પુત્રી જ થઈ. ચાલો બરાબર. હવે એક રાજાએ વિચાર કર્યો કે આપણે ત્યાં પુત્રી થઈ છે ને ત્યાં પણ પુત્રી થઈ છે, તો આપણે ત્યાં પુત્રી થઈ છે તે સમાચાર બહાર ન પાડવા, એવું ગુપ્ત રાખો અને જાહેર કરો કે આપણે ત્યાં તો છોકરો જ થયો છે. ચાલ્યું વાત, વખત થયો, વર્ષો વહી ગયા, લગ્નનો વખત પણ હવે પાસે આવ્યો. કેવડાવવામાં આવ્યું કે તમારે ત્યાં છોકરો થયો છે, અમારે ત્યાં છોકરી છે, તો આવો લગ્ન લઈએ, જામ લઈને આવો. ગયા રાજા, દ્રવિડ દેશના રાજા કાશીમાં ગયા, જઈને બધી વાત કરી, રાજાને સાચી કહી દીધી કે આવું થયું છે. આશ્ચર્ય થયું રાજાને કે શું કરવું, તો કે આપણો પ્રેમ ટકે એટલા માટે આ ગુપ્ત રહસ્ય અત્યાર સુધી અમે સાચવી રાખ્યું. અમારે ત્યાં કન્યા જ થયેલી, છતાં અમે કહ્યું કે કન્યા નહીં પણ છોકરો કુમાર થયો. તો કે શું કરવું જોઈએ, ચાલો સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ પાસે ચાલો. ગયા બંને રાજાઓ, પગે લાગ્યા, પહોંચ્યા સંતની પાસે. તુલસીદાસે બધી વાત સાંભળીને પછી કહ્યું કે હરકત નહીં, આપણાથી કઈ થશે નહીં, થશે તો પ્રભુથી થશે, આપણે પ્રયત્ન કરો, ચાલો રામચરિત માનસ છે, પારાયણ કરીએ. 9 દિવસનું પારાયણ રામચરિત માનસનું આરંભાયું. સંત શિરોમણી તુલસીદાસજી મહારાજે રામચરિત માનસની કથા જાહેરમાં ન કરી, રાજાઓ જ સાંભળવા બેઠા, રાજ પરિવાર બેઠો સાંભળવા, પોતે રામને સંભળાવતા હોય તેવી રીતે કથા કરી.
આજના કથાકારોની મુસીબત ને કરુણતા એ છે કે જનતાને સંભળાવવા બેસે છે, આ ઉપાધિનો પાર નથી. કથાકાર આદર્શ એને કહેવાય, શ્રીમદ ભાગવત કે છે કે જે જનતામાં જનાર્દન જુએ. જનાર્દન આગળ કથાકાર, હું પ્રભુના ગુણગાન ગઉં છું, પ્રભુ સાંભળી રહ્યા છે, અંદરથી પ્રભુ બોલી રહ્યા છે, આવી જેને ભાવના હોય તે સર્વોત્તમ કક્ષાનો વક્તા કહેવાય. ઉપનિષદો કે છે શ્રોતા વક્તા ચ દુર્લભ, આવા વક્તા તો દુર્લભ છે જગતમાં, વધારે ભાગે તો શ્રોતાઓ તરફ જોઈને જ વાત કરે. એક સેકન્ડ એમનું ધ્યાન પ્રભુ તરફ ન જાય, મધ્યમ કક્ષાના વક્તાઓ તે કહેવાય. અને શ્રોતાઓનું ધ્યાન પણ વક્તા તરફ હોવું જોઈએ, એટલે વક્તાને પ્રભુમય માનીને શ્રોતાઓએ બધું જ ધ્યાન એના તરફ કેન્દ્રિત કરવું જોઈએ. શાંતિથી બેઠા એટલે બધું જ ભૂલી ગયા, જાણે ક્યાંય છે જ નહીં, વડોદરામાં નથી ના નજર બાગે નથી, એવું થઈ જાય. તો તુલસીદાસજી ભગવાનને સંભળાવતા, અને જ્યારે પરિપૂર્ણ થઈ ગયું એમનું રામાયણ, એનો પાઠ પારાયણ, ત્યારે તુલસીદાસજીએ પવિત્ર પાણી લઈને સંકલ્પ કર્યો, શ્રી રામની પ્રાર્થના કરીને, રામ આપને જે યોગ્ય લાગે તે કરો, અમારી આ પ્રાર્થના છે. અને આશ્ચર્ય એ થયું કે એક છોકરી જે હતી તેનો છોકરો થઈ ગયો, બીજી છોકરી છોકરી જ રહી. આનંદ આનંદ આનંદ. પછી બંનેના લગ્ન થયા. તમને થશે કે બહુ મુસીબત આ તો આવી ગઈ, આપણે રામાયણ સાંભળવા બેસીએ ને બધી છોકરીઓ છોકરા થઈ જાય તો ઉપાધિનો પાર નહીં. તેવું ડરવાની જરૂર નહીં, બધા છોકરા છોકરીઓ પણ થશે નહીં, આ તો અપવાદ કહેવાય. સંતોના જીવનમાં આવા પ્રસંગો કોઈ કોઈ વાર બનતા દેખાય, તેમની કૃપાને લીધે, પરમાત્માની કૃપાને લીધે અપવાદ રૂપે બનતા દેખાય છે. શક્તિ છે. મુખ્ય વાત તો એ છે કે જેમ જેમ તમે રામાયણ વાંચો અથવા રામાયણ રામનો પ્રવેશ જીવનમાં કરો, તેમ તેમ જાતિ અને જાતીયતા બેનાથી મુક્ત બની જશે. કાસ્ટ નથી, ત્યાં સેક્સ નથી, એવી ભૂમિકા પર પહોંચી જશો રામની કૃપાથી. ત્યાં નથી સ્ત્રીનો ભેદ, નથી પુરુષનો ભેદ. અભેદાવસ્થામાં પહોંચીને સર્વની અંદર પરમાત્માની પ્રતિચ્છબીનું દર્શન કરશો, તેવી સુયોગ્યતા આપોઆપ પરમાત્માની કૃપાથી પ્રાપ્ત થશે. આ શક્તિ છે. એટલે તુલસીદાસજીને બહુ વિશ્વાસ, રામચરિત માનસમાં બહુ શક્તિ. મેં રામાયણ લખ્યું, દોઢ વર્ષ પરિશ્રમ કર્યો, ગયા વર્ષે રામાયણની રચના પૂરી થઈ ગઈ. અમેરિકા ઇંગ્લેન્ડ એ બધે જવાનું થયું ગયા વર્ષે, ત્યારે પણ રામચરિત માનસના પુસ્તકને લઈને જ ગયો, અને ત્યાં પણ ચાર ચાર પાંચ પાંચ કલાક ગુજરાતી કવિતામાં અનુવાદ કરવાનું કાર્ય રોજ કરતો. ભારતમાં આવીને અનુવાદ કાર્ય પરિપૂર્ણ થઈ ગયું. હવે જુઓ ચમત્કાર, છાપનાર કોણ મળે? માં સર્વેશ્વરીની તબિયત બહુ જ ખરાબ, ગયા વર્ષે ભયંકર માંદગી એમને આવેલી અમદાવાદમાં. જ્યારે કંઈક સારું થયું ત્યારે એમને ઈચ્છા થઈ કે આ રામાયણ જે તમે રચ્યું ગુજરાતી કવિતામાં તેનું પારાયણ કરો. મેં કહું કરો, તો સુતા સુતા તેમણે પારાયણ પૂરું કર્યું પાંચ દિવસમાં લગભગ. એ પહેલા તુલસીદાસના રામચરિત માનસનું પારાયણ માં સર્વેશ્વરી અવારનવાર કરતા, ઇંગ્લેન્ડમાં કરેલું, કેનેડામાં કરેલું, અમેરિકામાં કરેલું, જુદા જુદા સ્થળે પોતે પોતાની શાંતિ માટે કરતા, જાહેર જનતા સમક્ષ નહોતા કરતા. પણ અહીંયા પણ એમની ઈચ્છા થઈ તો મારું લખેલું જે રામાયણ તેનું પારાયણ કર્યું, પાંચ દિવસમાં પૂરું થઈ ગયું. અને છઠ્ઠા દિવસે જુઓ, અમદાવાદના એક પ્રકાશક મને મળવા આવ્યા, જેને પહેલા કોઈ દિવસ જોયેલા નહીં. તેની સાથે થોડી વાત નીકળી, મને કે તમે રામાયણ ગ્રંથ આવો લખ્યો છે? મેં કહ્યું વાહ, બતાવી શકશો? મેં કહ્યું જુઓ આ છે, હસ્તપ્રત બતાવી. કોણ જાણે શું થયું, એમણે સામેથી કહ્યું કે આ છાપશે કોણ? મેં કહ્યું એ તો હજુ નક્કી નથી. તો કે મને આપી શકો છાપવા? મેં કહ્યું જરૂર. ક્યારે આપો? મેં કહ્યું અત્યારે જ, સારા કામમાં હું વિલંબ કરતો જ નથી, અત્યારે જ આપી શકું, તમે લેવા તૈયાર હો તો. તો કે આપી દો. મેં કહ્યું લઈ લો. છઠ્ઠે દિવસે આમ થયું, આ રામાયણના પારાયણનો પ્રભાવ વિશ્વાસ જોઈએ. એમણે કઈ પારાયણ એટલા માટે નહોતું કર્યું કે કોઈ પ્રકાશક આવે છાપવા લઈ જાય, પણ આ પ્રભુની અનંત કૃપા છે, એ પોતાના માર્ગ કરે જ છે. તમે તટસ્થ રીતે, નિર્લિપ્ત રીતે, નિસ્વાર્થ રીતે માનસનું પારાયણ કરો, સ્વાર્થ ન રાખતા, પ્રભુ કૃપા માટે કરજો, તો પ્રભુને તો બધી ફિકર છે ને કે તમારે માટે ક્યારે શું કરવું, એના પર છોડી દો તો એ તમને મદદરૂપ લૌકિક રીતે પણ થશે, આધ્યાત્મિક રીતે પણ થશે. અને એના પરિણામે જુઓ કે આજે આપણે રામચરિત માનસ વેચાણ માટે મૂકી શક્યા છીએ. મારું લખેલું ગુજરાતી કવિતામાં જે રામચરિત માનસ છપાઈ ગયું, મૂકી દીધું છે, કેટલું સુંદર પુસ્તક થયું છે. કવિતામાં પાછળ બધી નોંધો છે પાછી. એટલે કોઈ પણ દિવસ નિરર્થક થતું નથી, અને એનું મુખ્ય ફળ તો એ છે કે રામમય બને જીવન, પ્રભુમય બને, પરમાત્મા પ્રત્યે અભિમુખ બને, આપણું જીવન રામનું, પ્રભુનું, પરમાત્માનું પ્રવેશ દ્વાર બને, અને જીવનની અંદરથી સમસ્ત કષાયોની નિવૃત્તિ આપોઆપ થતી જાય, સૌની અંદર રામ દેખાય. તુલસીદાસજી લખે છે, જડ ચેતન સૌ જીવને, જડ ચેતન સૌ જીવને. હવે જો બોલી શકતા હો તો મારી જોડે બોલજો, આ વાત કરું ત્યારે. જડ ચેતન સૌ જીવને, જડ ચેતન સૌ ગણી રામમય હું, ગણી રામમય હું, જોડી બંને હાથને, જોડી બંને હાથને, પ્રેમ પ્રણામ કરું, પ્રેમ પ્રણામ કરું. આપણું રામાયણ, રામચરિત માનસનું ગુજરાતી કવિતામાં આપણે આવો સરળ અનુવાદ કર્યો, બધા સમજી શકે, ગાઈ શકે, પાઠ કરી શકે, કોઈ પંડિત પાસે શબ્દનો અર્થ સમજવા જવું જ ન પડે. આપણે દાનવ દેવ મનુષ્યને, દાનવ દેવ મનુષ્ય, યક્ષ તથા કિન્નર, યક્ષ તથા વિહંગ પ્રેત વનસ્પતિ, વિહંગ પ્રેત વનસ્પતિ, યક્ષ તથા ગંધર્વ, યક્ષ તથા નિશાચરો ને સર્વને, નિશાચરો ને વંદો પ્રેમ કરી, વંદો સર્વે કૃપા કરો હવે, સર્વે કૃપા કરો, વંદો ફરી ફરી, વંદો યો નિચાર ચોરાશી લાખ, યો નિચાર, યો નિચાર ચોરાશી લાખ, યો નિચાર, એમાં જીવ કરે છે વાસ, એમાં જીવ કરે છે, જળ પૃથ્વી ને વ્યોમ મહી, જળ પૃથ્વી ને જીવે છે જે જીવ રહી, જીવે છે જે સિય રામમય જાણી જગને, સિય રામમય કરું પ્રણામ જોડતા, કરને કરું પ્રણામ જોડતા, ગણી મને પોતાનો દાસ, ગણી મને કૃપા કરો છલ છોડી ખાસ, કૃપા કરો છલ, નથી બુદ્ધિ બળનો વિશ્વાસ, નથી બુદ્ધિ બળનો, તેથી કરું કૃપાની આસ, તેથી કરું મને કરશો ના સ્વપ્નેય હતાશ, મને કરશો ના સ્વપ્નેય. મારે રામના ગુણ ગાવા છે, તુલસીદાસ કે છે, તમારા બધાનો સહયોગ એમાં ઈચ્છું છું, સૌને પરમાત્માનું રૂપ માનીને પ્રણામ કરું છું. રઘુપતિ ગુણ મારે ગાવા, રઘુપતિ ગુણ મા હે, ઈચ્છું છું લેવા લાવા, ઈચ્છું છું લે, બુદ્ધિ કિંતુ છે અતિશય અલ્પ, બુદ્ધિ કિંતુ છે, કહી રહ્યો છોડીને દર્પ, કહી રહ્યો છોડીને, બુદ્ધિ બહુ જ અલ્પ છે મારી, છતાં મારે રામગુણ ગાવા છે. મહાકવિ કાલિદાસ રઘુવંશ લખે છે એના આરંભમાં આ જ પ્રકારનું લખે છે. રઘુવંશના આરંભમાં મહાકવિ કાલિદાસ કહે છે, ક્વ સૂર્ય પ્રભવો વંશ ક્વ ચાલ્પ વિષયામતી તિતિર્ષુર દુસ્તરમ મોહાત ઉડુપે નાસ્મિ સાગરમ. ક્યાં રઘુવંશ અને ક્યાં મારી અલ્પમતી. નાના સરખા કાગળની નાવ બનાવીને હું જેમ સાગરને તરવાની ઈચ્છા કરું તેવો મારો મનોરથ, અથવા તો પ્રાંશુ લભ્યે ફલે મોહાત ઉદબાહુ રિવ વામન. કાલિદાસ લખે છે કે જેવી રીતે બહુ જ ઊંચો માણસ હોય તે જ ફલને તોડી શકે, તે ફલને લેવાની ઈચ્છા એક એવો પુરુષ કરી રહ્યો છે વામન જે છે તે કેવી રીતે ફલને પામે, કેવી રીતે આ કવિતા હું લખી શકું, છતાં પણ પ્રભુમાં વિશ્વાસ રાખીને આ કાર્ય કરું છું. તે જ તુલસીદાસજી મહારાજ પણ કહે છે, રામ કથા છે ખૂબ અગાધ, રામ કથા છે થાય સફળ કેમ કરી સાધ, થાય સફળ મનમતિ રંક મનોરથ રાજ, મનમતિ રંક મનોરથ કરી શકું કેમ કરી કાજ, કરી શકું અમૃત નો અભિલાષ કરું, અમૃત નો બિંદુ તક્રનું નથી મળ્યું, બિંદુ તક્રનું બિંદુ તક્રનું નથી મળ્યું, બિંદુ તક્રનું દૃષ્ટતા કરો મારી માફ, દૃષ્ટતા કરો મારી માફ સજ્જન દયા કરીને આજ, સજ્જન સજ્જન દયા કરીને આજ, સજ્જન મુજ સમ દેનન દીન હિત આપસ માં રઘુવીર, એથી ઓ રઘુવંશમણિ હરો વિષમ ભવ પીર, હરો વિષમ ભવ પીર. શરૂઆતમાં વંદના તુલસીદાસજી સૌને કરી લે છે, સૌને. જેમ આપણે જવાનું થાય તો કોઈ વાર કહીએ ને ભાઈ બોલ્યું ચાલ્યું બધું માફ, જતી વખતે તો કહીએ ને હું, કેટલાક તો જતી વખતે પણ આવું ન કે એટલે આતે લઈ જાય પાછા મર્યા પછી, ત્યાં પાછા નવા જન્મમાં જુએ એટલે જોતા વેત જ આંખ ચાર થાય, એટલે જવાનું થાય ત્યારે બધું છોડી નાખવાનું. બોલ્યું ચાલ્યું બધું માફ, કલાસ જે હિસાબો કર્યા હોય ને એ બધા એકાઉન્ટ લખેલા રજીસ્ટરો છેરા મારી દેવાના, ત્યાં છેકી નાખવાના, કંઈ જ રાખવાનું. રોજ આવું કરો સુવા જાઓ ત્યારે, કારણ કે સવારે ઉઠવાની કઈ ખાતરી થોડી, પથારીમાં શાંત થઈ જાય છે ગળા, એટલે સાંજના જાઓ એટલે બધું બોલ્યું ચાલ્યું માફ ને બધું એકાઉન્ટ ક્લિયર જ કરી દો. વેપારી એકાઉન્ટ ક્લિયર કરે છે એમ, ગમાનો અણગમાનો વેરનો ઝેરનો બધું જ, કોઈમાં મમતા રાખતા નહીં, કોઈની આસક્તિ કરતા નહીં, પ્રભુ સિવાય સુખી થવું હોય તો. તુલસીદાસજી કે કે આ જીવ પરમાત્માની પ્રીતિને આસક્તિ કરતો નથી અને સર્વત્ર પ્રભુ દર્શન કરવાની ટેવ પાડતો નથી એટલે આ જીવ દુઃખી છે. જો પ્રભુ દર્શન કરવાની ટેવ પાડે અને સૌની અંદર પ્રભુનો સાક્ષાત્કાર કરે અને એની સાથે સૌની સાથે ઉત્તમ વ્યવહાર કરે તો જીવ સુખી થઈ જાય. એ કરવાને માટે રામચરિત માનસ ગ્રંથની રચના તુલસીદાસજી કરી રહ્યા છે. અને એની અંદર કેવી શક્તિ, રામચરિતનો અધિકાર કોને, તે તુલસીદાસજી જયારે કહેશે, આવતીકાલે કહેશે હવે તો, ત્યારે આપણને એમ થશે કે આપણે હવે બેસવું કે ના બેસવું. આપણે ત્યાં તો ટોળે ટોળા થાય છે કથા સાંભળવા ગળે તે કારણે. આ કઈ કથા નથી, આ પ્રવચનો છે. કથા તો છ છ સાત સાત કલાક રોજ ચાલે ને આરતીઓ થાય ને આરતીઓના ભાવ બોલાય ને, જેમ લીલામ થાય છે ને આપણે એમ આરતીના ભાવ. કથાઓમાં આવું બધું શોભે, પ્રવચનોમાં આવું કાંઈ હોય જ નહીં. પ્રવચન તો એક સ્ટડી હોય, એ સ્ટડી ઓફ રામાયણ છે, આ તો પ્રવચન છે, એટલે એમાં એવું બધું કાંઈ હોય નહીં. છતાં પણ આપણે જોઈએ કે જ્યારે રામાયણનો અભ્યાસ આપણે કરીએ, ગમે તે રીતે કરીએ, કથાત્મક રીતે કરીએ, અભ્યાસની રીતે કરીએ, પ્રવચનાત્મક રીતે કરીએ, અને જ્યારે રામાયણની અંદર તુલસીદાસજી અધિકારનું વર્ણન કર્યું છે ઉત્તરકાંડમાં, તે જ્યારે જોઈએ તો આપણને એમ થાય કે આપણે હવે આ કથા અથવા પ્રવચન સાંભળી શકીએ કે કેમ, એવો અધિકાર બતાવ્યો. બધાય ગ્રંથો અધિકારો તો બતાવે જ છે કે આટલી તૈયારી કરીને આવજો. આપણે પ્રવચન સાંભળવા જઈએ એટલે થોડોક અધિકાર તો માગીએ ને કે ઘરની ફિકર છોડીને આવજો, આટલું તો માગીએ, નહીં તો પછી ઉઠબેસ કરવી પડે આપણે વચ્ચે. એનું બધું લઈને જ આવ્યા હોઈએ તો ઘણા લોકો પ્રવચનોમાં જાય અને જાહેર કથાઓમાં કેટલેક ઠેકાણે જાય તો કેટલેક ઠેકાણે કાલા લઈને જાય ગામડાઓમાં, ફોલતા જાય ના પડતા, એટલે બેમાંથી ક્યાંય ધ્યાન જ ન રહે, એક જ ઠેકાણે કેન્દ્રિત મન થઈ શકે નહીં. એક ઠેકાણે કામ કરવા બેઠા એટલે મનનું કેન્દ્રીકરણ ત્યાં જ કરીએ. આવતીકાલે આપણે જોઈશું જોવાને માટે કે તુલસીદાસજી અધિકાર ભેદ ઉત્તરકાંડમાં કાકભૂષણજીના અને શંકર ભગવાનના શ્રીમુખે કેવી જાતનો કહેવડાવ્યો, અને પછી આનો આરંભ રામચરિત માનસનો તુલસીદાસજી કેવી રીતે કરે છે, આરંભ કેવી રીતે કરે છે. હવે માં સર્વેશ્વરી પોતાના પદને ગાશે. રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રાજા રામ 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 સીતા રામ 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 રાજા. સીતારામ સીતારામ
દીના નાથ કે જિંદગી કી દોર સો હાથ દીના
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्। ॐ शान्ति ॐ शान्ति ॐ शान्ति।